अभी अधिकार है, अभी अधिकार में 49 मिला था। तो आज ये अपना सब बोलना पांच बोला के चाहिए, सब को बोलते हाँ गाथा में मथाड़े हुए थे। ये शीर्ष में एक प्रश्न थे, मुझे अभिवसाना भी भाव देते तो जीव नहीं तो माते कहीं तो राग द्वेष मोह क्रोध मान माया लोभ कोई पण प्रकार ना प्रणाम, पुण्य ना प्रणाम तो पाप ना प्रणाम, तो जीव नहीं ये आखू जगत ने जीव माने। जीव तो माने थे पुण्य प्रणाम ने, पर एना थी माने थे लाभ। बहुत दिल्ली दूर से भाई, बहुत दूर आया कि कहते हैं तब मैं पुण्य पापना परिणाम में बधाने तब मैं अजीव कहो, तब मैं अजीव कहो तो मारो प्रश्न से है कि तो पच्ची ही एक संकोच किरण परमार्थ स्वरूप जीव केव है अने एन लक्षण शू है। बे प्रश्न पूरा जो राग द्वेष मोह पुण्य पापना परिणाम हिंसा जीत चोरी ना परिणाम पापरूप अहिंसा आदि ना पुण्य ना परिणाम व्यवहार रत्न त्रयना परिणाम ने आपे जो अजीव कहो आप इन्हें अजीव कहो छो तो पछी ई जो अजीव हो तो वही जीव क्या ने क्यों छे हमें तो कहीं खबर नहीं थी। वो तो आप परिणाम में जीव ना परिणाम में जीव मांगने थी आ तो हाँ अपूर्व नई बात निकली। हे प्रभु हमने तो कोई भी आवाज सांभी नहीं, हमने कोई मिली नहीं। तेरे ज्ञानी कहते थे हाँ तमने कोई ज्ञानी मिलो नहीं, तमने बधाए अज्ञानी मिला अने अज्ञानी एने जीव पण प्रसिद्ध करो पण सर्वज्ञ भगवाने एने अजीव पण जाहिर कर्या। जेने तमे धर्मनु साधन मानो छो ने पुण्य એ પુણ્યના પરિણામ દયા દાન કરુણા મંદિર બંધાવવાનો વિકલ્પ કુમકુમ કાન ટ્રસ્ટમાં પૈસા આપવાનો વિકલ્પ શુભાવ એ બધા અજીવ છે જીવ નથી। શું કહે છે અજીવ પણ પુણ્યના પરિણામ તો ત્યાં સુધી કાંઈ કહી મેં તમને બેઠા હોય કે પુણ્યના પરિણામ ભલે પુણ્યના પરિણામ છે પાપના નીચે કાંઈ નહીં ધર્મના નીચે કાંઈ નહીં પણ જીવના પરિણામ તો ખરા કે નહીં। એટલે ભાઈ અજીવ છે અને એનાથી વધારે જો તારે સાંભળવું હોય તો એ જીવ ના પરિણામ નથી પણ કુદરત ના પરિણામ છે। તો પછી આ અજીવ તત્વ કહ્યું તો પછી જીવ તત્વ શું એ સંકોચિર્ણ અને પરમાર સ્વરૂપ જીવનું સ્વરૂપ શું તમે કોને જીવ કહો છો? અમે તો વાતે સાંભળી નથી, અમે તો આને જીવ માની બેઠા જ નિરાંતે જીવનું સ્વરૂપ તમે સંકોચ કરો પરમાર્થ સ્વરૂપ આત્માની વાત કરું છું સાંભળ કે પોતે પોતાથી બાય અભ્યંતર પોતે પોતાથી જાતે સ્વયંને બાહ્ય એટલે શુદ્ધ પર્યાય આનંદની પર્યાયને બાહ્ય કહેવાય અને આનંદનો જે વિષય છે તે દ્રવ્ય અભ્યંતર તે દ્રવ્ય છે। આનંદ મૂર્તિ પરમાત્મા કે અભ્યંતર દ્રવ્ય છે અને આનંદ પ્રગટ થયો તે બાહ્ય છે અતિન્દ્રિયાનંદની વાત છે આ સુખાભાસની વાત નથી। આત્માને આથી પોતે પોતાથી જ બાહ્ય અભ્યંતર બાહ્યમાં પ્રગટ આનંદ અને અભ્યંતરમાં આનંદનો દરિયો મોટો શક્તિરૂપ દરિયો એક વ્યક્તરૂપ પર્યાય આનંદની તો કહે છે કે બાહ્ય અભ્યંતર પર્યાયને દ્રવ્ય સ્પષ્ટ પ્રત્યક્ષ અનુભવાય રહ્યો હોવા છતાં પણ એ આનંદના વેદનમાં પ્રત્યક્ષ પણ એ આનંદ વેદાય છે તો વેદાય છે તો પરિણામ પણ ઉપચારથી એને વિષય પણ વેદાય છે એમ કહેવામાં આવે છે। અમને આત્માનો અનુભવ થયો પર્યાય થાય છે પર્યાયનો અનુભવ અને કહેવાય છે કે આત્માનો અનુભવ છે એમ કહેવાય ને, એમ વેદન તો પરિણામનું છે, વેદન તો આનંદનું પરિણામનું વેદન હોય, દ્રવ્ય ન વેદાય, પણ જે વેદન પરિણામનું આવ્યું અતિન્દ્રિય આનંદનું, એનો જે વિષય છે આત્મા અભ્યંતર, તો એ પણ અનુભવાય છે. એમ કહેવામાં બાહ્ય ને અભ્યંતર સ્પષ્ટ એટલે પ્રત્યક્ષ, પોતે પોતાથી જ, ગુરુથી નહીં, પોતે પોતાથી પોતાના પ્રત્યક્ષ અનુભવથી આ બાહ્ય ને અભ્યંતર આનંદ આનંદ આનંદ. સત્તો આનંદ અને સ્તવતો આનંદ, ધ્રુવ આનંદ અને ઉત્પાદ આનંદ, બધામાં આનંદ 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 આનંદ. દ્રવ્યમાં આનંદ, પર્યાયમાં પણ આનંદ, ક્યાંય દુઃખ વેદાતું નથી. તો કહે છે કે પોતે પોતાથી બાહ્ય એટલે પ્રગટ થયેલો આનંદ અને અભ્યંતર એટલે શક્તિરૂપ આનંદ, પર્યાય ને દ્રવ્ય, સ્પષ્ટ એટલે પ્રત્યક્ષ અનુભવ, પ્રત્યક્ષ હોય, વેદન પ્રત્યક્ષ હોય, સ્પષ્ટ અનુભવાય રહ્યો હોવા છતાં વેદનનો બોલ છે, ભોગતાનો વેદન અનુભવાય રહ્યો હોવા છતાં પણ વ્યક્તપણા પ્રતિ જે આનંદ પ્રગટ થયો છે, સંવર અને નિર્જરા થતો છે, પ્રગટ થયેલો આનંદ નિશ્ચય મોક્ષનો માર્ગ છે, ધર્મના પરિણામ છે, આનંદ છે તે ધર્મના પરિણામ છે, અને દુઃખ છે તે અધર્મનું ફળ છે. ગુણના પરિણામનું ફળ દુઃખ છે, અધર્મનું ફળ દુઃખ હોય, ગુણ છો કે અધર્મ છે એક જ વાત છે, એમાં કઈ ભલે નીચા નીચા થોડીક વાર થાય ત્યારે ખબર પડે કે આ શું અધર્મ કેમ કે છે. એટલે અધર્મ કોઈને અધર્મ કેનાર તને કોઈ કેનાર મળ્યો નથી. ક્યાંથી મળે? બધા અજ્ઞાની પુણ્યના પક્ષપાતી પુણ્ય ધર્મ માને મનાવે ને માફ કરતા હોય ને અનુમોદન કરે. અહીંયા આચાર્ય મહારાજ છે તે સાંભળતો ખરો, તે વાત સાંભળી નથી આત્માની, કે સાધકને અતિન્દ્રિય આનંદ પ્રગટ થયો સંવર ઇન્દ્રના, છતાં પણ વ્યક્ત પણ આ પ્રતિ એટલે પર્યાય વ્યક્ત ઉત્પાદરૂપ પર્યાયની વાત છે. વ્યય છે તો દ્રવ્ય થઈ જાય છે, વ્યયનું વેદન ન હોય ઉત્પાદનું વેદન હોય, જગત ઉત્પાદ અંશ હોય ને એમાં આનંદ છે, એનું વેદાય છે ને, તો એ વેદાય છે તો એનો વિષય પણ વેદાય છે. બાહ્યના અભ્યંતર બે વેદાય છે, આત્મા આત્માને વેદે છે. તો હોવા છતાં પણ વ્યક્તપણા પ્રતિ આનંદની પર્યાય પ્રગટ થયો, આ અતિન્દ્રિયાનંદ, એના પ્રતિ ઉદાસીનપણે પ્રદ્યુતમાન છે. એ છે કે સાધકનો આત્મા વર્તમાન આનંદ આવે છે પર્યાયમાં અસંખ્ય પ્રદેશે, તો પણ આનંદ પ્રત્યે ઉદાસ છે. હવે આનંદ પ્રત્યે ઉદાસ છે ત્યારે તો એને દ્રષ્ટિનો વિષય જીવી શકે છે, એટલે મરી જાય. આનંદ પ્રત્યે જો અધિકતા આવે, પ્રગટ વ્યક્ત પર્યાય પ્રત્યે આનંદનો ઓહો થઈ ગયો, તો પડી જાય નિશા રસી પ્રિયા રસી. હવે આનંદ પ્રત્યે ઉદાસીન રહેવાનો બોધ આપે છે, અને લક્ષ્મી પ્રત્યે એને પ્રત્યે ઉદાસ કેમ રહેવાય? ભાઈ આ અભિમનુના હાથ કોઠા જીતવાના છે હો, એમને એમ તમે માની લો કે જલ્દી આત્માના દર્શન થઈ જાય, એમાં ભોગ આપવો પડશે, એમાં ત્યાગ કરવો પડશે, મમતાનો મોહનો ત્યાગ કરવો પડશે. આથી મમતાનો ત્યાગ થાય ને પૈસા રહી જાય. પૈસાનો ત્યાગ નું હું બોલતો નથી, સમજી ગયા? પૈસાનો કેમ કે પૈસાનું આત્માએ ગ્રહણ કર્યું નથી તો ત્યાગ શું કરી શકે? આ તો ધર્મ હારો. મમતાનો ત્યાગ થઈ જાય ને પૈસા રહી જાય. પૈસાનો ત્યાગ કરવાનો તો ઉપદેશ આવતો નથી, તો બહુ મજાની વાત છે. ઘેર નહીં, પૈસાનો તો કંઈ છો તમે, એમ તો ઉપદેશ આવતો નથી. કેમ કે પૈસા તો એને ગ્રહણ કર્યા નથી, તો પ્રસક્તિ જ છે. એને શું ગ્રહણ કર્યા નથી તો ત્યાગનો શું ઉપદેશ આપવો? એને મમતા ગ્રહણ કરી છે તો સ્વભાવને આશરે મમતાનો ત્યાગનો ઉપદેશ આપવામાં આવે છે. તો साधक पांच महाव्रत ना परिणाम प्रत्ये तो उदास छे, पण आया तो एना प्रत्ये उदास छे ई वात ज लीधी नथी। केम के पांच महाव्रत ना परिणाम तो भावक ना भाव छे, बीजा बोल मा काढी नाखे, एना थी तो आत्मा अन्य छे, कि एनी वात तो आए कई छे समझू ने, કેમ કે એ જ્ઞાયકનો ભાવ નથી, ભાવકનો ભાવ કહે ને, કસાયનો સમૂહ જે ભાવકનો ભાવ, તેનાથી જીવ અન્ય હોવાને કારણે અવ્યક્ત છે, એ તો એની ખતમ બીજાના ખાતામાં કરી નાખી, એટલે એના પ્રત્યે ઉદાસ રહેવાનો પ્રશ્ન છે, એની પુણ્યના પરિણામ જે છે એના પ્રત્યે સાધક ઉદાસ છે એમ નથી, એના પ્રત્યે તો ઉદાસ છે, પણ આનંદના પરિણામ પ્રત્યે ઉદાસ છે, પુણ્યના પરિણામની તો પ્રસક્તા છે, જેમ પૈસો ભીન એમ પુણ્ય ભીન પછી ઉદાસતાનો પ્રશ્ન નથી, પણ આનંદ તો આત્માના પરિણામ છે, તેથી એના પ્રત્યે ઉદાસ છે, જૂની વાત છે, કઈ સારી વાત છે યાર, એ તો અમે એને જેમ છે ભીન છે એમ કસાયનો સમૂહ ભાવકનો ભાવ, દ્રવ્ય કર્મનો ભાવ એ જીવનો ભાવ જ નથી, પુણ્યના પરિણામ જેના ઉપર તું મદાર બાંધીને બેઠો છો ને પુણ્યની ભૂંગળીને પકડીને બેઠો છો, નહીં તો દ્રષ્ટિ પક્ષ નહીં છૂટે ત્યાં સુધી ઊંધે માથે લટકવાનો છો, આ જન્મ ને મરણ, જન્મ ને મરણ માતાના ગર્ભમાં આવે કે 9 મહિના સુધી ઊંધે માથે લટકે, હા એમ અહીંયા તો આચાર્ય ભગવાન ઉત્કૃષ્ટ વાત કરે છે, આહા આ સમયસાર સાંભળવો, સમજવો અને ધારણા માલીને પચાવવો એ પણ પાત્ર સાધવું, સમજી ગયા, સિંહનનું દૂધ તમે કે સોનાના પાત્રમાં એ છે, ઘડામાં કેવું દૂધ નાખો તો ફસકી જાય, ખલાસ થોડો ગમે એવો મજબૂત હોય તો આત્માની વાત છે, કે ભાઈ તારો આત્મા કેવો છે, કે જે આનંદના પરિણામ પ્રગટ થાય એના પ્રત્યે પણ ઉદાસ વૈરાગ, એટલે કે એ આનંદના પરિણામ મારા નથી એને નિર્મમત્વપણે જાણવું, આનંદના પરિણામને નિર્મમત્વપણે જાણવું એનું નામ ઉદાસીનતા છે, અને પર પદાર્થ પ્રત્યે મમતા રૂપ જાણવું એ તો અજ્ઞાન ને થાય, ઉદાસીન પણ એ પદ્યુષમાન છે, વ્યક્ત પણ આ પ્રતિ જે આનંદ પ્રગટ છે એના પ્રત્યે સાધક ઉદાસ છે, ઉદાસ એટલે કે એમાં મમતા કરતો નથી, એનું જ્ઞાન થાય છે, એનું જ્ઞાન તો થયું ને, બાહ્ય દેહ સ્પષ્ટ અનુભવાય જેવું જ્ઞાન તો થયું, પણ એના પ્રત્યે ઉદાસ, પ્રગટ આનંદના પર્યાય જેના ધર્મના પરિણામ પ્રત્યે ધર્મી ઉદાસ છે, ધર્મના જે પરિણામ પ્રગટ થયા એના પ્રત્યે ધર્મી એવો આત્મા એના પ્રત્યે ઉદાસ છે, ઉદાસીન પણ એ પ્રગટમાન છે, માટે અવ્યક્ત છે આત્મા, માટે આત્મા અવ્યક્ત છે, ઉદાસ એટલે કે એ પરિણામ પણ આત્માના નથી, એ આત્માની ચીજ નથી, એ તો મહેમાન છે, એ ઘરનો મેમ્બર નથી, ઘરના મેમ્બર તો અનંત જે ગુણ છે ને એ સભ્યો છે આત્માના, પરમેનન્ટ સભ્યો છે, અને આનંદની પર્યાય આવે ને જાય એ તો મહેમાન છે, થયો છે એક સમયનો આવ્યો મહેમાન, આ અમે 20 દિવસ રહેશું અહીંયા લક્ષ્મી કે અહીંયા, પણ એને શું લાગે છે કે મહેમાન છે, કે ઘરના સભ્ય છે એમ લાગે, કારણ કે ઘરના સભ્ય લાગે જ નહીં, કારણ કે તો બાગ આપવો પડે, એ દાખલો હતો આનંદ ની વાત, કે ભાઈ ઘરના મેમ્બર બનાવી ગયો ને, કે ભાઈ કાલ છોકરાને પૂછવું પડે, છોકરાને એમાં આનંદની અવસ્થા મહેમાન છે, એક સમયનો મહેમાન, ત્યારે પરમેનન્ટ સભ્ય કોણ છે આત્માના, સહજ જ્ઞાન સહજ દર્શન સહજ ચાર્ય સહજ સુખ, આ હા હા પરમેનન્ટ મેમ્બર આત્માનો છે, એ સંયોગ નથી, એ તો સ્વભાવ છે. અને આનંદની અવસ્થા આવી થાય, આ 20 દિવસ માટે તમે આવ્યા છો, પણ 20 મહિના રોકાશો મેમાં શું કે જલ્દી 1 તારીખ જે મળતી હોય તો બીજી ની કરવી નથી. સારું પૂછું કે ઓકે થઈ ગયું કે નહીં, તમે એ તપાસ કરો. થઈ ગયું તો ઠીક થઈ, કેમ કે હવે દિવસ ક્યાં કાઢવા. કહેવાનો આશય એ છે કે ઘર ધણી પણ એમ માને કે આ મહેમાન છે, અને મહેમાન આવ્યા એ પણ એમ માને કે અમે કામ ચલાવો અહીંયા છું, આ અમારું ઘર છે એમ લાગે, કઈ મહેમાન છે. પછી દેશમાં આ તો દાખલો છે, એ તો ઘરના મેમ્બર થી વધારે સારી રીતે રાખે છે, એ પ્રશ્ન નથી. અહીંયા કે છે કે સાધક જો સાધકનું વચન નીકળે છે કે અમને કસૂર આનંદ વેદાય છે, પણ એ આનંદ અમારો નથી, અમે એના ધણી નથી, અમે એના માલિક નથી. ખરેખર પરમાર્થે અમે એના ભોગતા પણ નથી, કેમ કે અમારી ચીજ નથી. આવે જાય છે એનું જ્ઞાન થાય છે, જ્ઞાન થાય છે અને મમતા થતી નથી, માટે ઉદાસ છે. જો મમતા થાય તો ઉદાસ રહીએ, નહીં તો મિથાદ્રષ્ટિ થઈ જાય. ઉદાસીન પણ એ પ્રગટમાન છે, પ્રકાશમાન છે, એ કરી કર્યા છે, પ્રગટ કરી જાય છે. હોય એના પ્રત્યે ઉદાસીનતા હોય ને, અને એનો અંશ છે માટે ઉદાસીનતા લીધું. અને જે પુનપાપના પરિણામ તો ભાવકના ભાવ છે, એ તો પ્રથક ચીજ છે, એના પ્રત્યે ઉદાસનો પ્રસંગ નથી. ઉદાસીનતામાં કેટલું લીધું કે 5 મહારૂપી પદે ઉદાસ છે એમ જો લખે તો એ પરિણામ જીવના થઈ જાય છે, પણ એ પરિણામ જીવના જ નથી. એ તો તમને કહ્યું કસાયનો સમૂહ ભાવકનો ભાવ છે, એ જ્ઞાતનો ભાવ નથી, એ જીવનો વ્યવહાર નથી, પણ પૂજનનો નિશ્ચય છે. જીવનો જે વ્યવહાર હોય તો જીવની જાતના જે આનંદના પરિણામ પ્રગટ થયા, સમ્યક દર્શનના ચારિત્રના પરિણામ જીવના જાતના છે, જીવ આશ્રિત છે, તેથી તેને સદભૂત વ્યવહાર લઈ લેવું છે. કેવા સમજી ગયા? તો એ પરિણામ છે એ જીવના છે, એ પરિણામ જીવના છે, પણ એ જીવ નથી. એ પરિણામ જીવના કેવા, પણ એ જીવ નથી. જીવ એનાથી જુદો છે. જીવના પરિણામ કહો એને આનંદને, પણ જીવને કહો. સમ્યક દર્શનને જીવના પરિણામ કહો, પણ જીવ ન કહો. કેમ કે એક સમયનો મહેમાન આવે ને જાય, પરમેનન્ટ મેમ્બર નથી અમારા, માટે અમે એના પ્રત્યે ઉદાસ છે. સમ્યક દ્રષ્ટિ સમ્યક દર્શન પ્રત્યે ઉદાસ છે. એ સમ્યક દ્રષ્ટિ સમ્યક દર્શનને આગળ કરતો નથી, સમ્યક દર્શનને પાછળ રાખે છે અને આત્માને આગળ રાખે છે. ત્યારે સમ્યક દર્શન ઘટે છે. ઉદાસ કે શબ્દ આવ્યો ને, આ હા હા, જો જંગલમાં રહીને કેવું કામ કર્યું. આચાર્ય મહારાજે પ્રચુર આનંદના વેદક થતા કે એ આનંદ છે ને, એમાં અમને મમતા નથી. એ જ્ઞાનનું જ્ઞેય છે, ધ્યાનનું ધ્યેય જ્ઞાનનું જ્ઞેય છે. જ્ઞાનનું જ્ઞેય છે ત્યારે તો ઉદાસીન છે એમ કહેવા, જાણે છે ખરા, પણ પરપણે જાણે છે તેથી ઉદાસ છે, મહેમાન છે. આનંદની અવસ્થા સમયના પરિણામ સંયોગ છે. 85 કાયમાં ઉત્પાદ વ્યયને સંયોગ વિયોગ થયો, સ્વભાવનો ઉત્પાદ વ્યયને સંયોગ અને વિયોગ ઉપજે તે સંયોગ, અને વ્યય થાય તે વિયોગ. જે ઉપજે જેનો સંયોગ થાય તેનો જ વિયોગ થાય, જેનો સંયોગ થાય તેનો જ વિયોગ થાય. જેનો સંયોગ થાય એક સમયમાં જેનું નામ સંયોગ છે, એને એ સમયમાં એનું નામ વિયોગ છે. જેમ છે એ પર્યા તો મહેમાન છે, મહેમાન પ્રત્યે તો ઉદાસીનતા જ હોય ને. એ તો જ્યારે અહીંયા અમે પદ મૂકો ત્યારે જ લક્ષ્મીચંદભાઈને ખબર હતી કે નહીં, સામેમાન છે થોડા દિન આવીને પછી પેલા દિવસે એમ એને જ્ઞાનમાં હતો કે નહીં કે કાયમ રહેવાનું છે એમ હતું જ્ઞાનમાં. એમ આનંદની અવસ્થા પ્રગટ થઈ મહેમાને સમય સમજાય આવે છે જાય છે. અમે તો માત્ર જ્ઞાતા છે એને ધણી અમે થતા માલિક અમારી માલિકી ઊંચી નથી. આનંદ આનંદની માલિકી છોડી છે જો જો સમય દ્રષ્ટિએ અને જગતને જોઈએ તેના ઉપર માલિકી થાપી છે. ભાઈ મારા મેળે છે ને તો કેટલો ઊંડો અભ્યાસ કરવો પડશે અને કેટલો કચરો કાઢવો પડશે કચરો કાઢવો પડશે સમજી ગયા. હે સાચું કામ એને કમર કસવી પડશે, કમર કસવી પડશે મોહની સેનાને જીતવા માટે. એ કઈ સાધારણ વાત નથી, બધા માટે છે. ઉદાસીનપણે પ્રદેશમાન છે માટે અવ્યક્ત છે. આમ થાય તુથી અવ્યક્ત આ દ્રષ્ટિનો વિષય છ બોલમાં અપૂર્વ રીતે અપૂર્વ ભજન છે. છ દ્રવ્યથી જુદો ભાવક ભાવ કસાઈ નો સમૂહ જે ભાવક ભાવ એનાથી આત્મા જુદો અને ચિત્ત સામાન્યમાં અંતરની શક્તિઓ છે માટે અવ્યક્ત. એક સમયની પર્યાય છે વ્યક્તિ માત્ર હું નથી માટે અવ્યક્ત છું ચાર. અને એક સાથે ભેળા મિશ્રિત પણ તેને પ્રતિભાસવા છતાં વ્યક્ત ને અવ્યક્ત ભેળા મિશ્રિત પ્રતિભાસવા છતાં પણ દેવને પર્યાય તો નથી. પાંચમા બોલમાં દ્રષ્ટિ પ્રધાન કથન દ્રષ્ટિને સિદ્ધ કરવા માટે પેલા જ્ઞાનથી વાત કરી, જ્ઞાનમાંથી વાત જ્ઞાનની સિદ્ધ કરીને મતિ દ્રષ્ટિને વિશે કહેજો. અને છઠ્ઠા બોલમાં આનંદના ભોગવવામાં લઈને ભોગવે છે છતાં એના પ્રત્યે ઉદાસ છે એમ કહીને પણ દ્રષ્ટિને વિશે કહેજો. બધામાં અવ્યક્ત પણ અવ્યક્ત એટલે ત્રિકાળી સામાન્ય સંતોષ કેળ પરમાર્થ જીવ કેવો છે એ કહ્યું. હા પુણ્યના પરિણામ હજુ છે પ્રભુ, આ દયા દાન કરવું ભગવાનની ભક્તિને જે રાગ આવે ઈ શું તો કે હજુ તો કયો હજુ છે હમર ત્યારે શીખીને પ્રશ્ન ધરાવતો છે. હે બધું હજુમાં નથી લીધું, ચૌદે ગુણસ્થાન ચૌદમાં જૂની વાત તો હજી બાકી છે પણ બધું તમે એમાં હજુમાં નાખ્યું. હે આ નિશ્ચય છે હજી ચૌદે ગુણસ્થાન નિશ્ચયથી હજી તત્વ છે જીવ નથી. કેમ કે જીવનું લક્ષણ એમાં નથી, કેવળ જ્ઞાન પણ અજીવ છે. તીર્થંકર પરમાત્મા પણ અજીવ છે આ જીવની અપેક્ષાએ. એને તો એકલો જીવ બતાવવાની પ્રતિજ્ઞા કરી છે એટલે તો ભક્ત આત્માને હું બતાવીશ. પ્રતિજ્ઞા પાડે છે ગાથાએ ગાથાએ પ્રતિજ્ઞા પાડે છે. પ્રતિજ્ઞાનો ભંગ કરતા ગાથાએ ગાથાએ શુદ્ધાત્મા ગાથાએ ગાથાએ શુદ્ધાત્મા પરથી દિન પરથી દિન પર્યાયથી દિન રાતથી દિન આનંદથી દિન સ્વાલંબન કરવાની વાત કે પરાધીનતા છૂટી જાય અવ્યક્તથી થઈ ગયો. હા ભૂતિ ભૂતિ તો એમાં આવી જ ગઈ પણ ભૂતનો જે પર્યાયો થાય છે એ પણ એમાં અંતર્યું. હા તો જુદો કેમ કે એક સમયની પર્યાય પ્રગટ હોય ને એના સિવાયનો બધો આત્મા તે દ્રષ્ટિનો ઉચિત છે. એક સમયના ઉત્પાદને તમે વાત કરો તો ભૂતની પર્યાય ને ભાવની પર્યાય યોગ્યતાની શક્તિ એ બધું પાલનાની રીતે છે. એ બધું પાલનાની પર્યાય અંતરલીન છે થવાની છે ને કીડની પર્યાય એ શક્તિ રીતે છે. એનો કાળ પાકે ત્યારે વ્યક્ત થાય. માટે અવ્યક્ત બધી પર્યાયો અંતરલીન છે સામાન્યમાં માટે આત્મા અવ્યક્ત છે એમ કહ્યું ને કે સામાન્યમાં અંતરલીન છે ને તેથી અવ્યક્ત છે એટલે એ આત્મા છે એ પોતે આત્મા છે. હા શ્રદ્ધાનો વિષય છે પણ જ્ઞાન દ્વારા સમજાવ્યું જ્ઞાન દ્વારા સમજાયું, પણ તમારા વિચારમાં ભૂતની પર્યાય અને ભાવની પર્યાય આવે તો દ્રઢદ્રષ્ટિ નહીં થાય. તો ભેદ પડ્યો, પર્યાયનો ભેદ કાઢી નાખો મગજમાંથી, એટલા દ્રવ્યને લેવું. પણ દ્રવ્ય કેવું છે એનો વિસ્તાર કરવા માટે આ વાત કરી. એ જ્ઞાન વધતું વધતું કેવું જ્ઞાન રૂપ થાય છે એ તારો ફરી થઈ લઈ. ઉતાવળમાં પૂરો થતા જે જ્ઞાન મતિ સુખ સુખ પ્રવર્તે છે એ સમ્યક મતિ અને સમ્યક સુખ એ રહસ્યપૂર્ણ સ્થિતિની શરૂઆત થાય છે ને, તેથી થોડુંક બી એક પાનું બીજું ને બી એના પછી એનું પાના હતું. અત્યારે તો સંદેશ બાવીસ આવી ગયો. પોતા બોલ ટાઈપ થી છે ને, બોલ ટાઈપ લેવા છે ને બા. જે જ્ઞાન મતિ સ્વરૂપ પ્રવર્તે છે એટલે કે અતિન્દ્રિય જ્ઞાન, મતિ જ્ઞાન, સમ્ય જ્ઞાન, સુખ જ્ઞાન, પ્રસન્ન જ્ઞાન એ પ્રવર્તે છે, પ્રવર્તે છે, વિશેષ કરીને વર્તે છે. પરિણમન મતિ સુખ જ્ઞાનનું છે તે જ જ્ઞાન, તેનું તે જ્ઞાન વધતું 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 વિકાસ પામતું પામતું જેમ બીજનો ચંદ્રમા હોય તે વધતો 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 પૂર્ણિમાનો ચંદ્રમા થાય, તે અંધારું વધતા વધતા ન થાય, કોઈને વધતા વધતા મોક્ષ ન થાય. પણ મતિ સુખ જ્ઞાન જે જ્ઞાન આત્માને જાણે છે એ બીજ જ્ઞાન છે, બોધી બીજ છે. એ જેમ બીજ વધતી વધતી પૂર્ણ સોળ કળાએ ચંદ્ર ખીલી ઉઠે છે એમ આત્મા સુખ મતિ સુખ જ્ઞાન જે પ્રગટ થઈને સાધકને એ જ્ઞાન વિશેષ વિશેષ લીન થઈને એકાગ્ર ધ્યાન થઈને એ જ્ઞાન વધતું હતું કેવળ જ્ઞાન રૂપ થાય છે. એ જ્ઞાનની બે જ જાતિ છે, કેવળ જ્ઞાન નો છે ઉપર કેવો તો જાતિ એક છે. તેથી સમ્ય જ્ઞાનની અપેક્ષા એ તો જાતિ એ જ જાતિ છે. હા, સો તોલાની લગડી હોય અને એક રતિનું સોનું હોય એ જાતિ અપેક્ષા એક છે કે જુદું? કે સો તોલાની લગડી કે સોનું અને એક રતિ એની કટકી છે લોઢું એમ હોય? એક જ જાતિ છે, સોનું છે બે જાતિ, બે સોનું છે. નિર્ધન મનુષ્ય હોય કે ધનવાન હોય તો મનુષ્ય તરીકે તો બધા સરખા છે કે નહીં? એમ કેવળ જ્ઞાનનો છે. તેથી સમ્ય જ્ઞાનની અપેક્ષા એ તો જાતિ એક છે. વળી એ સમય દ્રષ્ટિના પરિણામમાં યોગ આ વિશે સમજવા જેવો છે. વળી વળી એટલે વિષય બદલાવે છે, જ્યાં વળી છે ને ત્યાં વિષય જુદો જ કહેવા માટે જેવો વિષય પૂરો થઈ ગયો એ વિષય પૂરો થયો. વળી એ સમ્ય દ્રષ્ટિના પરિણામમાં એ જ્ઞાન સવિકલ્પ તથા નિર્વિકલ્પ રૂપ થઈ બે પ્રકારે પ્રવર્તે છે. એક સમયે નહીં, કોઈ વખતે સવિકલ્પ રૂપ પ્રવર્તે છે સમ્ય દ્રષ્ટિ. વેપાર રોજગાર કસાય વિષયને કોઈ દાન પૂજામાં કોઈ વખતે સવિકલ્પ, સવિકલ્પ એટલે વિકલ્પ સહિત એટલે બુદ્ધિપૂર્વકના રાગ સહિત એ પ્રવર્તે છે, તથા નિર્વિકલ્પ રૂપ થઈ કોઈ વખતે એ ઉપયોગ બહારના વેપાર રોજગારમાંથી ફેરવીને કા દાન પૂજા સ્થળમાંથી ફેરવીને અંદરમાં એ શુભ ભાવને છોડીને અંદરમાં જ્યારે જાય ત્યારે નિર્વિકલ્પ વિકલ્પાથી રાગથી રહિત અને ઇન્દ્રિય જ્ઞાનના ભેદખંડથી પણ રહિત એવી એક ઉપયોગની શુદ્ધ ઉપયોગની દશાને પરમાત્મા નિર્વિકલ્પ કહે છે. એ શુદ્ધ ઉપયોગ છે, ઓમાં સવિકલ્પ વખતે શુદ્ધ પરિણતિ હતી પણ શુદ્ધ ઉપયોગ નહોતો. નિર્વિકલ્પ ધ્યાન વખતે તો શુદ્ધ ઉપયોગ થઈ ગયો. તો તથા નિર્વિકલ્પ રૂપે બે પ્રકારે પ્રવર્તે છે કર્મો, કોઈ વખતે સવિકલ્પ ને કોઈ વખતે નિર્વિકલ્પ. તથા ये विषय कषायादि रूप विषय कषायदा पांच इंद्रिना विषयों पर हजी अरे जीत मेळवी नथी। दृष्टि अपेक्षा जीत मेळवी छे पण चारित्र अपेक्षा जीताणो नथी। हजी बार लटकाय छे अनादिकाळनी भेदवासी बुद्धि छे ने એટલે ફરી ફરીને પાંચ ઇન્દ્રિયના વિષયમાં ઉપયોગ જોડાઈ જાય છે। એક અંદરની જે પરિણતિ છે એ તો આત્મામાં જોડાણી છે અને સ્વવિકલ્પ બહારનો ઉપયોગ ઇન્દ્રિય જ્ઞાનનો વ્યાપાર રાગનિષ્ઠ જ્ઞાન એ પાંચ ઇન્દ્રિયમાં પ્રવર્તે છે વિષયોમાં એ પાપના પરિણામ છે। અને કષાયાદિ રૂપ અને કષાયના ભાવ પણ એને ક્રોધ માન માયા લોભના કસાયના ભાવ પણ થાય છે। બધા પાપના પરિણામ છે વિષયને કસાય એ પાપના પરિણામ છે। વાહ પૂજા દાન શાસ્ત્ર અભ્યાસ આદિ ભગવાનની પૂજાનો વિકલ્પ છે સવિકલ્પ કસાય છે ને ભગવાનની પૂજાનો ભક્તિનો વંદનનો વિકલ્પ છે યાત્રાનો વિકલ્પ છે એનું દાન પણ દેવાનો ભાવ હાલ એની શક્તિ અનુસાર કોઈ સામાન્ય માણસ છે ગરીબને આ છે દાન દેવાનો પ્રભાવ થાય અથવા તો પોતે જાણતા હોય ને કોઈ જાણવાની ઈચ્છા લઈને આવે સમજવાની તો જ્ઞાનદાન પણ આપે કે આત્માનું સ્વરૂપ આવું છે એને પણ દાન કહેવાય। અને શાસ્ત્રભ્યાસ આદિ અને એકાંતમાં બેઠા હોય તો પોતે શાસ્ત્ર સાધ્ય પણ કરે શ્રવણનો વિકલ્પ આવે છે શ્રવણ પણ કરે તત્વચર્ચા પણ કરે બધું શાસ્ત્રભ્યાસમાં એ બધા શુભ ભાવ છે। અશુભને શુભ અશુભને શુભ અશુભને શુભ બે પ્રકારની પ્રવૃત્તિ સવિકલ્પ દશામાં હોય છે। જો આની અંદર કોઈ વ્રત ને તપ ને નિયમ ને પઠણ એ નથી અવિરસનની દ્રષ્ટિ છે। આ અવિરસ સમ્યક દ્રષ્ટિના પરિણામની વાત ચાલે છે। આ સમ્યક દ્રષ્ટિ એક દેશ ચારિત્રવન શ્રાવકની વાત નથી કે સર્વવિગતિ સાધુની વાત નથી। જો સાધુની વાત હોય તો આ વિષય કસાય ના આવે સમ્યક દ્રષ્ટિનું પ્રસંગ ચાલે છે। અને સમ્યક દ્રષ્ટિની બે પ્રકારની સ્થિતિ બતાવી સવિકલ્પને નિર્વિકલ્પ એ સવિકલ્પના બે ભેદ પાડ્યા કોઈ વખતે પાપના પરિણામ અશુભ ભાવ અને કોઈ વખતે શુભ ભાવ એમના પરિણામ એમ સવિકલ્પ દશામાં કોઈ વખતે શુભ ને કોઈ વખતે અશુભ એ રીતે બહારની પ્રવૃત્તિ છે। જ્યાં સુધી નિર્વિકલ્પ ધ્યાનમાં ના આવે ત્યાં સુધી પ્રવર્તે છે તે સવિકલ્પરૂપ ધ્યાન બે પરિણામ સવિકલ્પરૂપ છે। હવે પ્રશ્ન પ્રશ્ન એમાં છે કે પાનું ફેરું પાનું ફરી ગયું ઈચ્છા એ પાનું કાઢો ભાઈ। હવે પ્રશ્ન એમાંથી કરે છે પોતે પોતે કે જ્યાં શુભ અશુભ રૂપ પરિણીતો હોય ત્યાં સમ્યક્તનું અસ્તિત્વ કેવી રીતે હોય આ મુદ્દાનો પ્રશ્ન છે। આ જગતને લખી દેશો આ જગતને દેશો સમ્યક દ્રષ્ટિ તમે કહેશો ને વેપાર રોજ્યા આ તો ભાવે ઘટાડેલી 10 રૂપિયા જે લીટરનો ભાવ કાપડનો કીધો હોય ને ઓલો ઘરા થોડા દસનો માગે તમને દેશી પડે જોજો નહીં ભાઈ 10-2 પૈસો છો ને હવે પણ તમને આટલું પડ્યું છે 25% નફો 10 રૂપિયામાં થોડું તો ઘટાડો એ નફો નુકસાનની વાત નહીં મારે 10 વેચવું છે બીજું કહું ને મારે આ ભાવે નીચે વેચવું નથી તમને દ્રષ્ટિ હો પછી લગ્ન પણ કરે એક બાયડી મરી ગઈ હોય તો પાછી બીજી બાયડી કરવાનો રીતે પાડે હવે તો મૂકને માથે તું ધ્યાનમાં જાણી જાય નિર્વિકલ્પ થઈ જાય તું સમ્યક દ્રષ્ટિ તો છો સાંભળતો ખરો તને અવિરત સમ્યક દ્રષ્ટિના ચાળાની ખબર નથી બહારના ચાળા છે અને તને ખબર નથી। પછી કોઈની પાસે પૈસા માગતા હોય તો કોર્ટમાં કેસ કરે સમ્યક દ્રષ્ટિ થઈને ગોળ્યા 5,000 ગયા તો ના ના શું પણ આવું બધું સમ્યક દ્રષ્ટિનું હજી ઘણું છે સાંભળ હજી તો ઘણું છે સાંભળવાનું હા હા પછી કોઈ કદાચ એ ચોર લૂંટવા આવે ને તો લાઠી લઈને એનું માથું પણ ભાંગી નાખે. સમ્ય દ્રષ્ટિ. અરે લડાઈ થાય, રાજા હોય લડાઈ થાય, એને જીત મેળો, લશ્કર ને મોકલો. શું આ ભરત ને બાહુબલી હાથો હાથ ની લડાઈ કરી મલકુશી અને તો ચક્ર ફેંક્યું. આ તદભવે મોક્ષાની સાય સમજી. તો અહીંયા પ્રશ્ન એ છે કે એવી સ્થિતિની પ્રવૃત્તિ બાય હોય, એકતાણું ન કરે ને ઉપવાસ ન કરતો હોય તો એનું સમ્યક દર્શન જે તેની પાપના પરિણામ વખતે, પુણ્યના પરિણામ વખતે રહેવું હોય તો ભલે રહીએ, મને કઈ વાંધો નથી. કેમ કે મને પુણ્યનો પક્ષ છે, મને પુણ્યનો પક્ષ છે. કદાચ પુણ્યના પરિણામમાં રહીએ તો ભલે રહીએ, પણ અશુભ ભાવ પાપના પરિણામ વખતે સમ્યક દર્શન કેમ કહે? એમ શિષ્યનો પ્રશ્ન છે. બેનને સમ્યક દર્શન થયું હોય, 50 સાડી ઘરમાં હોય તો પણ બજારમાં જઈને બીજી નવી ડિઝાઇનની 5 સાડી લઈ આવે, અને હોનાનો દાગીનો જૂનો થયો હોય તો ઘાટ ભંગાવીને નવો દાગીનો પણ મનાવે, ને સ્થિતિ સારી હોય ને ખબર પડે પતિને સારું છે તો કે હીરાના મારે હીરાની મંગળી જોઈએ છે, પણ સમીર દ્રષ્ટિ છે ને ભાઈ બાપુ. ચારિત્રના ચાળા, ચારિત્રના દોષના ચાળા એને જીતી શકતો નથી. આહા, લાચાર છે, જીતવાની ભાવના છે પણ એટલું વીર્ય કામ કરતો નથી, એનાથી સુખ માનતો નથી. એ માતા હીરાની બંગડી મળે તો હું સુખી એમ માન્યતામાં નથી, છતાં પણ એને એ પ્રકારનો અશુભ ભાવ પાપના પરિણામ આવે. ખાવું પીવું રહેવું કમાવું પરિણામ એને આવે જ નથી. ફરવા હરવાનો પણ ભાવ એને આવે છે. અરે સ્વર્ગના દેવો સમ્યક દ્રષ્ટિ નાટક જોવા પણ આ બેસે જ ભાઈ. એ પછી જ્યાં શુભ અશુભ રૂપ પ્રેમતો હોય, જ્યાં શુભ રૂપ કોઈ વખતે ને કોઈ વખતે અશુભ રૂપ, કેમ કે એક સાથા પરિણામ રહેતા નથી. અંતર્મૂર્તમાં શુભ ને અશુભ, શુભ ને અશુભ પલટો પરિણામની ઈચ્છા કરે છે સ્વયં. તો કે છે એ વખતે સમ્યકનું અસ્તિત્વ કેવી રીતે હોય, સમ્યક કેમ શકે પાપના પરિણામ વખતે લાડવા ઉડાવતું હોય, અજ્ઞાની ઉપવાસ કરતો હોય ને આ લાડવા ઉડાવે, આ લાડવા ઉડાવે એને નિર્જરા થાય, અને ઓલો ઉપવાસ કરતો હોય ને બંધ થાય. આ શું પણ અન્યાય છે? આ તો જૂનાગઢમાં હાલ અન્યાય નથી. સાંભળ બાપુ, પ્રજાપતિ બેનસીના આ રચનામાં નીકળ્યા છે ને, બહુ સારા છે. બહેનો અને ભાઈઓ ખાસ વાંચવા જેવા છે. એની અંદર સમ્યક દ્રષ્ટિના વિચારો અને પૂર્વ ભૂમિકાના વિચારો અને કેમ સમ્યક દર્શન પ્રાપ્ત થાય એનું બધું એમાં પ્રેરણા મળે એમ છે. જીવને પ્રેરણા મળે એમ છે. બહુ પુસ્તક સારું બહાર પડ્યું છે. અને એની અંદર એક વિષય લખ્યો છે કે આ વાત અટપટી છે, કે જ્ઞાની જાણે છે અજ્ઞાની સમજતો પછી અટપટી છે. વાહ, તો શબ્દ છે. મને પ્રશ્ન એક થાય છે કે તમે મિરેકલ ધ્યાનમાં આત્મા જુઓ ત્યારે સમ્યક દર્શન હોય, શકે, રહે, એનો કઈ મને વાંધો નથી. પણ ત્યાં મિરેકલ ધ્યાનમાં તો લાંબો ટાઈમ ટકતો નથી, અને સવિકલ્પમાં આવ્યો, સવિકલ્પમાં આવ્યો તો એ સવિકલ્પમાં આવ્યા પછી પાપના પરિણામ પણ જોવામાં આવે છે અને પુણ્યના પરિણામ પણ જોવામાં આવે છે. તો મારો પ્રશ્ન છે કે સમ્યક દર્શન થશે કે વમાઈ જાય, પછી ફરીથી ભલે પછી નિર્વિકલ્પ થાય ત્યારે સમ્યક દર્શન આવે એમાં મને વાંધો નથી, પણ સવિકલ્પની દશામાં આવા પરિણામ જોવામાં આવે, પોતાનો ભાઈ બિગડી જાય મિથ્યાદ્રષ્ટિનો તો બે ઘડીમાં સ્મશાન લઈ જાય, અને રામચંદ્રજી તદભવ મોક્ષ ગામીને 6 મહિના લક્ષ્મણનું મોઢું ફેરવે, આ તો લૌકિકને ન શોભે એવો ભાઈ પ્રત્યે રાગને તમે કહો છો કે સમ્યક દ્રષ્ટિને નિર્જરા થાય છે, મોઢું ફેરવે નિર્જરા. હા ભાઈ, નિર્જરા સાંભળશે, વાત સાંભળી. હા હા, જયશ્રી ભાઈ, અટપટી વાતો એટલે જ તમને કહું છું, આ થોડીક તમે ઇશારો મને થોડોક ઇશારો કર્યો હતો ને મને, આ જે બાહ્ય આચરણ જોવા જશો તો પતો ખાશે નહી. ભાઈ લાયસન્સ પાપની નથી, પણ પાપના પરિણામ આવે છે. ખરેખર તો એના કાળક્રમમાં આવે છે. શું કહ્યું? એના કાળક્રમમાં એ ભાવ આવીને ભયો જાય છે. એને કરતા ને સ્વામી જે પરિણામ આવે છે એમાં હોશ નથી હો, એમાં એને સ્વામી બુદ્ધિ નથી, એમાં ઉદાસ ઉદાસ અંતરથી લોકો થઈ ગયો છે. પણ સર મેડિકલ ધ્યાનમાં ટકાતું નથી ને. આહા, જેમ રોગી તાવને નાબૂદ કરવા માટે કર્યાતું જે કરવું હે, એમ આ મેડિકલ ધ્યાન દ્વારા વિકલ્પ છૂટતો નથી. એટલે વિષયને ભોગવીને વિકલ્પ છોડી નાખે. જે છે કે આ મને એક પ્રશ્ન છે કે બહારનું આચરણનું કાંઈ જ કરવું નથી. તમે હાઇબ્રાઇડ કરો છો પણ કઈ આચરણમાં લેવતા નથી. એલા તને આચરણની ખબર જ પડતી નથી કે પ્રથમ આચરણ મોહનો નાશ, મિથ્યાત્વનો નાશ થાય એ સમ્યક દર્શનને આચરણ કહેવામાં આવે. સમ્યક દર્શન રૂપ આચરણ અને એક ચારિત્રરૂપ ચરણ. ચરણના બે પ્રકાર છે, આચરણના બે પ્રકાર છે. સમ્યક દર્શન રૂપ ચરણ આચરણ અને ચારિત્રરૂપ ચરણ. એમાં સમ્યક દર્શનરૂપ ચરણ શરૂ થાય છે અને ચારિત્રનું ચરણ બહુ અલ્પ છે, જેથી બહારના જીવોને દેખાતું નથી. આ પ્રશ્ન બહુ સારો કર્યો ને કે તમે સમ્યક દ્રષ્ટિ કહો છો, નિર્વિકલ્પ ધ્યાનમાં આવ્યો એ વાત મારી સાચી, અમને કબૂલ છે. પણ પછી નિર્વિકલ્પ ધ્યાનમાંથી આવીને પાછી દુકાને શું કામ જવું જોઈએ? દુકાને ચાળું ખોલાય બી કેમ? એને પછી એને વેપાર કરવાનો કેમ ભાવ આવે છે? એ તો પાપના ભાવ છે. હા, અમે કઈ પાપના ભાવ આવે છે, પણ પાપના ભાવ આવ્યા વિના રહેતા નથી. કેમ કે હજી એની અસ્થિરતા છે ને, એથી સ્થિરતા બળવાનો ઉપયોગ છો. પછી આત્મવીર્ય જેટલું એ વિભાવને જીતવા માટે બળવાન થવું જોઈએ, એથી બળવાન થયું નથી. ટાઈમ લાગે છે કે જ્યાં શુભ શુભ પરિણત હોય ત્યાં સમ્યકનું અસ્તિત્વ કેવી રીતે હો, એટલે કે ન હો. અમે એને મિથ્યા દ્રષ્ટિ કહ્યું છે, સમય દ્રષ્ટિ કહેતા નથી. હા, પણ કે સમાધાન, જેમ કોઈ ગુમાસતો જો દ્રષ્ટાંત સરસ આપે છે, જગતને ખ્યાલ આવે એવો. જેમ કોઈ ગુમાસતો એટલે મેનેજર છે, મેનેજર નોકર, મુનિ, કોઈ મુનિ ખેતના કાર્યમાં પ્રવર્તે છે. દુકાને બધું ખેડ તો ક્યાંય ને ક્યાંય 500,000 માઇલ ખેતે હોય, 100 પેઢીઓ ચાલતી હોય, મેનેજર ચલાવે, મુનિમો ચલાવે. તો એ ઉમાસ તો શેઠના કાર્યમાં પ્રવર્તે છે. એ કાર્યને પોતાનું કાર્ય પણ કહે છે, પોતાનું કાર્ય કેમ કહે છે? માનતો નથી. કોઈ પૂછતા દુકાન કે નહીં કે મારી, તમે શું માલ વેચો? મેં આ માલ વેચ્યો. તેને પોચ્યું, મને આટલો નફો થયો, મને આટલો નફો, શેઠને આટલો નફો થયો એમ નથી. શું કહે છે? હો, એક એક શબ્દની કિંમત છે. ભાષા આવે છે, ભાવ જુદો છે. હા, દિવાળી શરીર શરૂ, પણ અત્યાર સુધીમાં આવો કાળ નહોતો આફ્રિકામાં ગયો એવું શરીર આ વખતે દેખાય છે. કેટલું તો 22 લાખ રૂપિયા વર્ષનો નફો, કોઈ બી આવો નફો તો ગયો જો તો નોકર કહે છે. હો, 22 લાખ કમાયો હું તું, એ તો કઈ ને કઈ બેઠા હોય, પણ અંદરમાં કોરો 22 લાખ મારા. હા, શ્રદ્ધામાં કાયમ છે. ભાષા જુદી ને શ્રદ્ધા જુદી. ભાષાથી શ્રદ્ધાનું પરિણમન જુદું હોઈ શકે છે. ભાષાથી શ્રદ્ધાનું પરિણમન જુદું હોઈ શકે છે. જેમ દ્રષ્ટાંત આપ્યું એમ કહે છે. હર્ષ હિસાબને પણ પામે છે. કોઈ માલ મગાવ્યો હોય ને નુકસાનજી એરડું દીધું હોય ને, એવી રીતે રસ્તો મેનેજર હો, ત્યાં કોક આવે આજુબાજુ, કેમ ભાઈ, કેમ આજ તાવ આવ્યો છે? તાવ નુકસાન, મારા રૂપિયા 1.5 લાખ નું આજે નુકસાન થયું. આ માલ જ્યાં ડોક ઉપર ઉતરો ત્યાં જગાતમાં મોટો ફેરફાર થઈ ગયો, અને હું અત્યારે વિચાર કરું છું કે આ ભાવે માલ વેચાય તો 1.5 લાખ કરે, 1.5 લાખ રૂપિયાનું નુકસાન. એ કારણે માન માન હું ભેગું કરું એટલે એ કારણે 1.5 લાખ. આપણે ચા પાડી છીએ, આજે મને ચા ભાવશે નહીં. નોકર છે એનું મુનિમ છે, પણ વફાદાર છે. આ વફાદાર ની વાત ચાલે છે. હર પીસા દિશા જ કરે છે, અને કોઈ વખતે કોઈ માલમાં નફો બહુ થઈ ગયો, હદ કરે રાજી રેડ થઈ ગયા, ચાલો આજ તો અમારે ત્યાં જમવા કા શું છે, બહુ સારો આજે વેપાર છે, ભાઈરો લોકો એટલે નફો થઈ ગયો. હર છો એને કેળા ઉપર દેખાય, પણ લુખું ઉપર ઉપરથી હર્ષને શોખ છે, અંદરમાં હર્ષને શોખ ઊંડો ઉતરતો નથી, ઉપર ઉપર આવી જાય બધું. શ્રદ્ધામાં જુદું છે, પાછામાં જુદું છે, અને ભાવમાં અર્થિસાદ છે. શબ્દ જુદો, અર્થિસાદ જુદો, અને અર્થિસાદને ન દે એવા લુખા પરિણામ મુનિમને જુદા વર્તે છે. શ્રદ્ધા જુદું કામ કરે છે, અર્થિસાદ દેખાય છે, છતાં અંદરમાં લુખા શ્રદ્ધામાં છે. ત્યાં નફો મારો નહીં ને નુકસાન પણ મારું નહીં. હરકી સાથે પોતાને છે એ કાર્યમાં પ્રવર્તાથી પોતાની અને શેઠની આપસમાં જુદાઈ પણ વિચારતો નથી. મારી જ દુકાન છે, હું જ ધણી છું. હા હા, ઓલા કે ભાઈ તમે એમ લાગે તો શેઠને પૂછો, શેઠને પૂછવાનું હું શેઠ છું. મારી શેઠને પૂછવાનું હોય નહીં, આપસમાં જુદાઈ જાણતો નથી. શેઠને વિશ્વાસ છે એટલો મુનિમ ઉપર, આવા તો મુનિમે નથી એ દાખલા જેવા તો અત્યારે ખાઈ જાય. પ્રમાણિકતા બહુ પ્રમાણિકતા, આજે પ્રમાણિકતા નીચીને ધોરણ બહુ એકદમ નીચે, વિશ્વાસ થવા મીંડા બહુ. એ કાર્યમાં પ્રવર્તા તે પોતાની શેઠની આપસમાં જુદાય પણ વિચાર કરું, પરંતુ તેનું એવું અંતરંગ સિદ્ધાંત છે કે જો હર્ષ સાદ કરે છે ત્યારે અંતરંગમાં સિદ્ધાંત. હા હા, એ શ્રદ્ધાનો પર્યાય જુદું કામ કરે, અને ચારિત્રના પર્યાયમાં અર્થિસાદ છે. મુનિમની શ્રદ્ધા જુદી, ચારિત્રની પર્યાય, ચારિત્રની પર્યાયમાં અર્થિસાદ છે, અને શ્રદ્ધાની પર્યાયમાં વિતરાગતા છે, લુખાસ છે. અંતરંગમાં સિદ્ધાંત છે કે આ મારું કામ નથી, આ કામ મારું નથી. એ પ્રમાણે કાર્ય કરનાર તે ગુમાસ તો સાવકાર છે, કાર્ય કરે છે પણ કાર્યનો સ્વામી થતો નથી. માટે મારું કામ ખરેખર હું કરતો હોવા છતાં હું કરતો નથી, કરતો હોવા છતાં હું કરતો નથી. શ્રદ્ધાના પડખાથી અકર્તા છે, અને પ્રનમનના પડખાથી કરતા દેખાય છે. પ્રનમનના પડખાથી જુઓ તો કરતા દેખાય છે, અને શ્રદ્ધાના પડખાથી જુઓ એનું પેટ તપાસો, એની શ્રદ્ધા તપાસો તો ખરા. મને કઈ લાગતું ઓળખતું નથી, 5 લાખ નફો થાય છે શેઠનો, 25 લાખ નુકસાન જાય તો પણ નિરાશે ઉઘાડી જાય. પોતાના બિયા હોય તો ઊંઘી જાય, પણ પોતાના તો બિયા નથી. 25 લાખ ગયા તો શેઠને ગયા, શું કરું? ત્યાં તો ઉઘાડી જાય, કેમ કે લુખા છે શ્રદ્ધામાં એનું સ્વામી નથી. પરંતુ તેને એવું અંતરંગ સિદ્ધાંત છે. ઓહો, એની બાહ્ય ક્રિયા અને અંતરંગ શ્રદ્ધા જુદી પાડી દઈશ. બીજું નહીં, બાહ્ય ક્રિયામાં અર્થિસાદ દેખાય છે, બીજા જોઈ શકે, અને એનું અંતરંગ શ્રદ્ધા છે એ બીજો જોઈ શકે નહીં, તો પોતે જ જાણે, એ બીજો જાણે નહીં. આ હાળા બને એ દાંત કાઢી દીજો. આ માર્મિક વાત છે હો, આ જૈન દર્શન સમજવાની ચાવી છે, અને ગ્રહસ્થી સમ્યક દ્રષ્ટિ ઓળખવાની પણ ચાવી છે. ભલે ચાંદીની થાળીમાં જમતા હો પણ પરિણામ લુખા છે. હા હા હા, પરંતુ તેને એવું અંતરંગ સિદ્ધાંત છે કે આ મારું કામ નથી, એ પ્રમાણે કાર્ય કરનાર તે ગુમાસ તો સાવકાર છે, સાવકાર છે. પણ તે શેઠના ધનને ચોરી તેને પોતાનું માને તો તે ગુમાસ તો ચોર જ કહેવાય, એને મારું માને તો શ્રદ્ધા વિપરીત થઈ ગઈ, તો ચોર તો સાવકાર નહીં. એમ કર્મોદય જેની બહુ ટાઈપ થી લખેલ છે, બહુ ટાઈપ છે ને એની છે. તેમ કર્મોદય જેની શુભાશુભ કાર્યો કરતા થઈ તદ્રુપ પ્રણમે, તો પણ તેને એવા પ્રકારનું અંતરંગ સિદ્ધાંત છે કે આ કાર્ય મારા નથી. પણ જો દેહાશિષ્ટ વ્રતે એમને પણ પોતાના માને અર્થાત પોતાની તેનો કરતા માને તો તે મિથ્યાદશી છે. આવી રીતે સવિકલ્પ પ્રયાણ. હવે આ જે છે ને એ જરા શીખવું છે, ટાઈમ થઈ ગયો, પછી નીચે બોલતા પ્રાર્થના લઈએ છીએ કે પછી નીચેથી જે રીતે આપણે લેવાનું પ્રાર્થના.